આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
અમેરિકન કવિ વોલેસ સ્ટીવન્સે કહ્યું છે કે દુનિયામાં સૌથી સુંદર વસ્તુ દુનિયા પોતે જ છે, પરંતુ કોવિડ મહામારીને કારણે આપણામાંથી મોટાભાગના લોકો માટે દુનિયા દેશોની સરહદો માત્રમાં સંકોચાઈને રહી ગઈ છે. જાણીએ કોવિડ પછી વ્યવસાય અને હરવા ફરવા માટે મુસાફરીને લગતા કેવા ફેરફાર જોવા મળશે.
No one loves the big things more than me. The big pineapple, the big banana, big potato, prawny. But I reckon we can find an even bigger big thing.
Bigger?
I reckon Australia is the big thing.
Yep.
Let's go big Australia, because there's nothing bigger or better than a holiday here.
આ છે એપિક હોલિડેઝ હેઠળ ટુરિઝમ ઓસ્ટ્રેલિયાનો 90 લાખ ડોલરના ખર્ચે 2021 માટેનું કેમ્પેન, જે ઓસ્ટ્રેલિયાવાસીઓને સ્થાનિક રજાઓ ગાળવા માટે પ્રોત્સાહિત કરે છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો માટે બીજો કોઈ પર્યાય ન હતો. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ જૂન 2019ની સરખામણીએ જૂન 2021માં ઓસ્ટ્રેલિયાથી બહાર જનાર લોકોની સંખ્યા 94.5% ઓછી થઈ છે. સિડનીમાં યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં ટુરિઝમના સિનિયર લેક્ચરર ડોક્ટર ડેવિડ બિયરમેન કહે છે કે ઘણા લોકો અને ખાસ કરી વિકસિત દેશોના લોકો સમજતા હતા કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ એમનો હક છે. એ હક કોવિડ પછી ઓસ્ટ્રેલિયા સમેત ઘણા દેશો માટે જતો રહ્યો છે.
Prior to 2020, most people thought, particularly in developed countries, that they had a right to travel internationally. That right disappeared after COVID in many, many countries in the world, including Australia.
ABS-ના આંકડા મુજબ જૂન 2021થી ફક્ત 1,50,970 પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા છે, જે 2020ની સરખામણીએ 97.7% ઓછા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસથી થતી આવકમાં 96.1% ઘટાડો નોંધાયો છે. કોવિડને કારણે દશકાઓથી મળતી સસ્તી વિમાની મુસાફરીમાં પણ અસર જોવા મળ્યો છે. ઓછા દરને કારણે ઓસ્ટ્રેલિયાવાસીઓને વિદેશ યાત્રા કરવું સહેલું બની ગયું હતું. પહેલા એક ટ્રાવેલ એજન્ટ પણ રહી ચૂકેલ બીએમએન કહે છે કે જમ્બો જેટના આગમન પછી 1970થી વિમાની મુસાફરી સસ્તી થવા લાગી હતી. આગલા 50 વર્ષ એટલે 1970થી 2020 સુધી સતત પ્રવાસ સસ્તો બની રહ્યો હતો. તેઓએ 1981માં ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે શરૂઆત કરી હતી. જેટસેટ નામની એરલાઇન કંપની, જે હવે હયાત નથી, એની લંડન કે પેરિસની બંને તરફની મુસાફરીની ટિકિટ તેઓ $2,000માં વેચતા. 2020 સુધી કોઈ ખાસ ડિસ્કાઉન્ટ વગર પણ સિડનીથી લંડન વચ્ચેની ટિકિટ $1,250માં વેચાતી હતી. આમ ફક્ત આંતરરાષ્ટ્રીય જ નહીં પણ સ્થાનિક વિમાની મુસાફરી પણ સસ્તી બની હતી. લોકો મુસાફરી કેમ કરે છે? આ વિષય પર મકવેરી યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર રોબર્ટ સિનર બ્રિંકે અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે આફ્રિકામાં ઉદ્ભવ થયો ત્યારથી માનવજાતિ પ્રવાસ કરી રહી છે. તેઓ કહે છે કે આપણે ફરવા માટે બન્યા છીએ, ભલે એ સ્થળાંતર હોય કે ધાર્મિક તીર્થયાત્રા કે કોઈ સામાન્ય યાત્રા. આપણને આપણી સરહદોથી આગળ વધવું હોય છે, ભલે પછી એ કોઈ નવી અનુભૂતિ મેળવવા હોય કે એ અનુભૂતિને અલગ પરિપ્રેક્ષ્યમાં જોવા માટે હોય. આધુનિક લોકો માટે પ્રવાસ એક આધુનિક જીવનના ભાગ તરીકે હોઈ શકે છે. ભલે કામસર હોય કે રજાઓ ગાળવા, શાળાની રજાઓનો નિત્યક્રમ હોય કે પછી બીજા રાજ્યની મુલાકાત કે વગર કોઈ કારણસર વર્ષભર માટે સામાન બાંધી નીકળી પડવું, આ બધા પ્રસંગો એક વિધિ કે કર્મકાંડ તરીકે જોવામાં આવે છે. અને તેઓ માને છે કે હવે આનું મૂલ્ય સમજાવવા લાગ્યું છે અને જેને આપણે અવગણ્યું છે.
It's a sense of pushing your boundaries, but also experiencing something new or experiencing even familiar things in a new way. So, and I guess for modern folks, being able to travel feels almost like a part of modern life and something we've come to expect, whether it's for work purposes or for holidays or the kind of end of school ritual where, you know, as a young person, you travel interstate or maybe overseas or go backpacking for a year, it's treated as a kind of ritual. And I think that's something we've come to really value and take for granted.
વિરામના પ્રવાસ સિવાય કોવિડના પ્રતિબંધોને લીધે સ્થળાંતર કરવા ઈચ્છતા લોકો પણ પ્રભાવિત થયા છે. મહામારીની શરૂઆતથી સ્થળાંતરમાં નાટકીય રૂપે ઘટાડો થયો છે, પણ 2022માં પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા છે. 2024-25માં ધીરે ધીરે સ્થળાંતરનો આંકડો વાર્ષિક 2,35,000 સુધી આવી શકે છે, પણ આધિકારિક આંકડાઓ મુજબ આ નાણાકીય વર્ષ માટે સ્થળાંતરનો વૃદ્ધિદર નકારાત્મક રહેશે. મહામારી પહેલાંના અંદાજ કરતાં 2025માં કુલ જનસંખ્યા 7,00,000થી ઓછી રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્થળાંતર કરી આવેલ રહેવાસીઓ માટે મૂળ વતનમાં રહેતા સગા સંબંધી સાથે મુલાકાત કરવી લગભગ અશક્ય બની ગયું છે. ઇજિપ્તથી સ્થળાંતર કરી આવેલ SBS એરેબિક ટીવીના પત્રકાર નબીલ આઉલ નશરે વિશ્વભરમાં સરહદો બંધ થવાના પગલે આ તકલીફ એક પત્રકાર અને સ્થળાંતર કરેલ વ્યક્તિ તરીકે અનુભવી છે. તેઓ કહે છે કે તેમનું પરિવાર 4 ખંડોમાં વેચાયેલું છે. તેઓ પોતે ઓસ્ટ્રેલિયામાં રહે છે, એમના માતા પિતા પૈકી એક આફ્રિકામાં રહે છે અને બીજા એશિયામાં રહે છે, તથા એમની બહેન યુરોપમાં રહે છે. આમ તેઓને એકબીજાની મુલાકાત લેવા પ્રવાસ પર અવલંબી રહેવું પડે છે, જે મહામારી અને તાળાબંધીને લીધે અસંભવ હતું. ઓસ્ટ્રેલિયામાં રહેવાને કારણે તેઓ એમની એકમાત્ર બહેનના લગ્નમાં પણ જઈ શક્યા ન હતા, જ્યારે બીજો બધો પરિવાર ભેગો થઈ શક્યો હતો. તેઓએ એક્ઝેમ્પશન માટે અરજી કરી હતી, પણ એ નામંજૂર થઈ હતી. કોવિડને કારણે શૈક્ષણિક અને વ્યવસાયિક કારણોસર પ્રવાસમાં પણ નાટકીય પરિવર્તન આવ્યું છે. ડોક્ટર સિન્દરબેંક કહે છે કે વીમા અને જવાબદારીની જટિલતાને કારણે વ્યવસાયો એમના કર્મચારીઓને મુસાફરી કરાવવા માટે ખચકાય છે, તો અભ્યાસ, વ્યવસાય કે કોન્ફરન્સમાં ભાગ લેવા રૂબરૂ મુલાકાતો માટેનું લાંબા ગાળે ભવિષ્ય કેવું હશે? આ વિશે ડોક્ટર સિન્દરબેંક કહે છે કે આ પ્રકારની મુસાફરી, જે દરેક ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે જરૂરી હોય છે, એ એક મોંઘા શોખ તરીકે ઓળખાઈ રહી છે. તેઓ કહે છે કે આપણે છીએ ત્યાંથી પણ ઘણું કામ કરી શકીએ છીએ, અને એ નોંધપાત્ર છે કે લોકોએ આ નવી પદ્ધતિને કેટલી ઝડપથી અપનાવી લીધી છે.
I mean, we can do an awful lot remotely, and it's been quite incredible to see how quickly people adapted. I know, you know, within the education sector, both high school teachers and university teachers had to pivot, as they say, very quickly and become used to, you know, fully online kind of teaching and learning. But, you know, as people often point out, there's a lot that isn't quite captured in that virtual experience. You know, there's a lot of communication that happens more readily in a face-to-face environment. There are all those little informal meetings and spaces and conversations that happen, say, at a conference. You know, people often say the most interesting and important conversations happen after the presentation, not necessarily during the presentation.
SBSના ડિજિટલ પત્રકાર બેવા કોને વૈયક્તિક અને કારકિર્દી ધોરણે બીજા દેશોમાં ભણતર પ્રાપ્ત કરવાના ફાયદાઓ અનુભવ્યા છે. એમના કિસ્સામાં તેઓ ચીનમાં મેન્ડરિન ભાષા શીખવા ગયા હતા, જ્યાંથી એમનું કુટુંબ સ્થળાંતર કરીને આવ્યું હતું. ઘણા ઓસ્ટ્રેલિયાવાસીઓએ અનુભવ્યું છે કે એમની માતૃભૂમિએ જઈ એમની ભાષા કે સંસ્કૃતિ શીખવામાં એમને વધુ મદદ મળી હતી. બધા માટે મૂળ વતનમાં જવાની ઉત્કંઠા ન હોય, પણ 2010માં બીવાને ખરેખર અભ્યાસ માટે ચીન જવાની ઈચ્છા હતી. તેઓ કહે છે કે એમના માટે એમના દેશમાં જઈ એમની ભાષા શીખવી અને સંસ્કૃતિ સાથે સમન્વય સાધવો બહુ જરૂરી હતું.
For me, it has been an important part for me to go to the country, learn the language, and reclaim that part of my cultural heritage. There's a sense that with China being such a, you know, a more influential player on the geopolitical stage, a lot of people do want that professional skill set of having those language skills. So there's kind of a dual purpose, I think, for a lot of ABCs like myself, Australian-born Chinese, to have that adeptness with the language, which is facilitated by time spent in the country and formal time learning how to read and write, not just the conversational in the family household type level of skill with Cantonese and Mandarin.
કોવિડ પછી બીજા ક્ષેત્રમાં પ્રભાવ પડશે એ છે ઓછા દરના પ્રવાસમાં. ડોક્ટર બિયરમન કહે છે કે ઘણા ઓસ્ટ્રેલિયાવાસીઓ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઘણા બીજા દક્ષિણ પૂર્વના દેશોમાં સસ્તી રજાઓની અપેક્ષામાં પ્રવાસ કરે છે. તેઓ કહે છે કે 2019માં થાઇલેન્ડમાં 1,40,00,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેની સંખ્યા 2020માં ઘટીને 5,00,000 જેટલી થઈ હતી અને 2021માં પણ એટલા જ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેઓ કહે છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ઉદ્યોગને મળતી સુવિધાઓ જેમ કે જોબ કીપર અને બીજી આર્થિક સુવિધાઓ બીજા દેશોના પ્રવાસ ઉદ્યોગોને નથી મળતી. થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાં સરકારી સહાય ઉપલબ્ધ ન હતી, જેથી આજીવિકા મેળવવા ત્યાંના લોકો જે હોટેલમાં કામ કરતા હતા બીજા દિવસે તેઓ માટી ખોદવા જેવા કામ પણ કરવા માંડ્યા હતા.
And they don't have the social, the safety nets, the economic safety nets that, say, the Australian travel industry did. So in Australia, we had things like JobKeeper and other types of financial backups for tourism businesses. In Thailand and Indonesia and Malaysia, there were none of those sorts of government supports available. So the people finished up working. One day they were working in a hotel, the next day they were working tilling the soil, and that was the only way they could survive.
Dr. BMN કહે છે કે આવા દેશોના પ્રવાસ ઉદ્યોગનું માળખું ઘણી ખરાબ રીતે અસર પામ્યું હોઈ શકે છે અને તેઓ પ્રવાસીઓને ફરી મેળવવા ચિંતિત હશે. તેઓ કહે છે કે દક્ષિણ પૂર્વીય દેશોમાં વધતા કોવિડ ચેપોનો અર્થ છે કે પરીક્ષણ અને ક્વોરન્ટાઇનના નિયમો પણ પ્રવાસના ખર્ચાઓમાં વધારો કરશે. તેઓ કહે છે કે ફિજીની સરહદ ખુલી છે અને ત્યાંની મુલાકાત માટે રહેવા અને વિમાની સેવાઓના દરોમાં ઘણી છૂટછાટ છે, જેનો લાભ ઓસ્ટ્રેલિયાવાસીઓ લઈ શકે છે.
So Fiji has opened up. Australians can go there. There are some very good travel deals to encourage people to go to Fiji from both the accommodation side and the air side. But the cost of actually getting tests every couple of days is actually very high. So I have a colleague of mine, her and her husband have gone to Fiji. They got a great deal. I won't tell you how much they paid, but about a third of the cost of their tour is actually COVID tests. So this is going to be an ongoing problem probably for a while. I don't want to predict how long it's going to be.
અહેવાલ પૈકી ગિયા કુમેલોસ દ્વારા પ્રસ્તુત કરતા આનંદ બિરાઈ, SBS ગુજરાતી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.